ਆਪਣੇ ਪ੍ਰਾਰਥਨਾ ਨੇ ਧਿਆਨ ਵਿਸ਼ੇ ਜੁੜ ਰਿਹਾ ਸੀ। ਅੱਜ ਦੀ ਪ੍ਰਾਰਥਨਾ ਛੇ 28 ਜੂਨ 1924 ਦੀ અને આજે એક સુયોગ આવ્યો છે। પ્રાર્થના છે 28 જૂન 1914 ની અને આજે છે 29 માર્ચ। આ પ્રાર્થનાને પહેલું વાક્ય એ જે ઘટના છે ને એ 29 માર્ચે બનેલી છે। વાક્ય જુઓ, તમે સાંભળો। સારી એ પ્રકૃતિ તને નમસ્કાર કરી રહી છે। માતાજીએ કહ્યું છે કે પ્રાર્થનાને ધ્યાન આ પુસ્તકમાં જે મેં પ્રાર્થનાઓ કરી છે એ ધરતીએ પ્રભુને કરેલી પ્રાર્થના છે। ધરતીએ પ્રભુને કરેલી પ્રાર્થના એટલે માતાજી કાયમ ધરતી સાથે એકરૂપ થઈ જતા હતા અને પછી પ્રાર્થના કરતા હતા। ધરતીને મદદ કરવાની આના જેવો બીજો ઉત્તમ પ્રકાર નથી। બીજા વિશ્વયુદ્ધમાં માતાજી આ જ પ્રયોગ દેશોને બચાવવા માટે અથવા પૃથ્વીને બચાવવા માટે કરતા હતા। માતાજીએ એજન્ડામાં લખ્યું છે કે હું ધરતી સાથે એકરૂપ થઈ જતી હતી અને ત્યારે જે દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હતું, માનવ સંહાર ચાલી રહ્યો હતો, એનો જે એપ્રોપ્રિએટ ભાગ મારા સ્વરૂપમાં છે ને ત્યાં મને દુખાવવું પડતો કે જો ફ્રાન્સમાં યુદ્ધ ચાલતું હોય તો એ માતાજીના સ્વરૂપમાં એ જે પ્રોપર ભાગ હોય એનો જે પ્રતિક હોય ત્યાં દુખાવો માતાજીને રીસવો પડતો। અને પછી માતાજી એમ કરતા હતા કે એ દેશને બચાવવા માટે પોતાના આખા સ્વરૂપને પ્રકાશથી ભરી દેતા હતા અને વિશેષતા જ્યાં દુખાવો ઉપડ્યો છે ત્યાં પ્રકાશને કેન્દ્રિત કરીને ત્યાં વધારે પ્રકાશ આપતા હતા અને એવી રીતે પોતાના સ્વરૂપ દ્વારા પૃથ્વીને બીજા વિશ્વયુદ્ધમાં મદદ કરતા હતા। આ બહુ આપણને ઘણી ગૂઢ વસ્તુ લાગે કે આ બહુ ગૂઢ વસ્તુ છે, પણ આ બહુ વાસ્તવિક વસ્તુ છે। આ રીતે આપણે પૃથ્વીને જ નહીં પણ કોઈ પણ વ્યક્તિને આપણે આ રીતે મદદ કરી શકીએ છીએ અથવા એના વિશે જાણી શકીએ છીએ। એક તમે કદાચ નામ સાંભળ્યું હશે, સિલ્વા માઇન્ડ કંટ્રોલ, ઘણા કોર્સેસ ચાલતા હોય છે, અહીંયા રાજકોટમાં ચાલે છે। આ જ્યારે પ્રથમ વખત જ્યારે શરૂ થયો અને જેણે ઓર્ગેનાઇઝ કર્યો હતો એ મારા મિત્ર હતા, એક અમારે વિજય બેંકમાં આવ્યા અને એમણે કીધું કે તમારા જો 2 ડિરેક્ટરોમાં સહભાગી થાય તો વધારે સારું, આટલી ફી છે। મેં એમને પૂછ્યું કે સમજો અમે થયા, બેંકના પૈસા વપરાય છે તો બેંકને ફાયદો શું, બેંકને એનો ઉપયોગ શું, મને કયો? એ વખતે હું સિલ્વર માઇન્ડ કંટ્રોલ વિશે કંઈ જાણતો નહોતો, એટલું ખબર હતું કે માનસિક કલ્પનાઓ કરીને એ વસ્તુને વાસ્તવિક કરવાનો એ પ્રયોગ છે। માનસિક કલ્પનાચિત્રો રચીને એને વાસ્તવિક કરવાનો, જીવનમાં લાવવાનો એક પ્રયોગ છે। મેં ક્યાંક વાંચેલું એટલે મને લાગતું હતું આવું કંઈ છે કે સાહેબ તમે આ રીતે સિલ્વર માઇન્ડ કંટ્રોલનો કોર્સ કરો, તમે વિજય બેંકને મદદરૂપ થઈ શકશો, કે તમને એમાં ઘણી ટેકનિક જાણવા મળશે કે મેં બોર્ડમાં વાત કરી તો પછી બોર્ડ કેમ ઠીક છે કે 2 જણા કરો, એક તો તમે જાઓ કે નિશ્ચિત, કે બીજું કોણ છે? અમારા રમેશભાઈ ઘેટિયા કરીને હતા, છે જે લાયન્સ ક્લબના જે ગવર્નર હતા, એ કે મને ઇન્ટરેસ્ટ છે, હું જાઉં છું, અમે 2 જણા ત્યાં ગયા અને શીખ્યા અને એ શીખતા વખતે ઘણી વસ્તુઓ મને જાણવા મળી, ઘણી વસ્તુઓ નવીન જાણવા મળી મને ખરેખર। ઘણી વસ્તુ એવી હોય છે કે આપણને જે સર્વસામાન્ય વસ્તુ લાગતી હોય છે એમાં આધ્યાત્મિક ક્યાંક સત્ય છુપાયેલું જ હોય છે, એ જો આપણે પકડાઈ જાય ને તો એ ઘણું ઉપયોગી થઈ શકે છે આપણને। એમાં જ્યારે આખો કોર્સ પૂરો થયો અને ત્યારે એમણે એક પરીક્ષા લીધી, કે હવે તમે જગતમાંની કોઈ પણ વ્યક્તિનું જ્ઞાન કેવી રીતે મેળવી શકો છો આંતરિક રીતે, એના માટેનો પ્રયોગ હતો. એમાં વિશેષતા શીખવતા શું હતું, નોલેજ બાય આઈડેન્ટિટી જેને કહેવામાં આવે છે, શ્રી અરવિંદ જેને નોલેજ બાય આઈડેન્ટિટી કહે છે, તાદાત્મ્ય દ્વારા જ્ઞાન મેળવવાનું, જેને આપણે સંસ્કૃતમાં કહે છે પ્રજ્ઞા દ્વારા અથવા મેધા દ્વારા જ્ઞાન મેળવવું, આપણા ત્યાં પ્રજ્ઞા શબ્દ છે ને, પ્રજ્ઞા દ્વારા જ્ઞાન મેળવવું, એની સાધના શીખવામાં આવે છે, એ ટેકનિક શીખવામાં આવે છે આજની ભાષામાં કહેવું તો. અમને એમ કીધેલું કે તમારે કોઈ પણ વ્યક્તિ માટે આંતરિક અવસ્થા એની જાણવી હોય તો તમારે એ વ્યક્તિનું માનસચિત્ર નિર્માણ કરો, એના સાથે એકરૂપ થઈ જાઓ, મનમાં એક ભાવના હોય એ વ્યક્તિ હું જ છું, હું જ છું, હું જ છું, હું જ છું, અને પછી મનમાં પ્રશ્ન ઊભો કરો, મારે આ બાબત મારા વિશે જાણવું છે, સમજી ગયો, મારા વિશે જાણવું છે, અને તરત આપણે એ વ્યક્તિ બાબતનું જે કંઈ જરૂરી જ્ઞાન હોય પોતાને મેળે મળી જાય છે. આ પરીક્ષા લેવાની હતી. મેં 32 જણા હતા વખતે, એમાંથી 14 જણા સસુર ગયા, 14 જણા સસુર ગયા, બાકી બધા ન જઈ શક્યા. એટલે આ મતલબ રિઝલ્ટ જેના તેમાં પોતાની એટલી આઈડેન્ટિટી કરી શકે છે ભાવનાત્મક, એના આધારે આ તો નિર્ણય રાખતો હોય છે. પણ આ ગૂઢ જ્ઞાન ઉપર આધારિત વસ્તુ છે, એ તો વાત સાચી જ છે. એમાં તમને એક ચિત્ર બતાડતા, એનો એક બાયોડેટા આપેલો હતો, નામ અમુક, દેશ અમુક, આ વ્યક્તિ ભારતની પણ નહીં, કોઈ રશિયાની હોય, કોઈ ફ્રાન્સની હોય, કોઈ ઇંગ્લેન્ડની હોય, કે જર્મનીની હોય, અમેરિકાની હોય, કે ચાઇનાની હોય, કે પાકિસ્તાનની હોય, એવી બધી વ્યક્તિઓ. એક નાનો બાયોડેટા આપવાની છે, ઉપર ફોટો એ વ્યક્તિનો, આ નીચે બાયોડેટા, નેમ સો, સિટીઝન અમુક દેશ, ઇન્ડિયન, ફ્રેન્ચ જે કંઈ હોય, પછી એની હાઇટ, આ વેટ, એ બધું એ પ્રમાણે આપતા વગેરે. નીચે પ્રશ્નો હતો, નાવ ડાયગ્નોસિસ, વોટ આર ધ ડિસીઝીસ ઓફ ધીસ પર્સન, વોટ આર ધ ડિસીઝીસ, એને કયા રોગો છે અત્યારે, હાલને તબક્કે કયા રોગો છે એ તમે જણાવો. આ પ્રકારની ટેસ્ટ હતી અમારી, અને 32 પણ ટેસ્ટ આપેલી, બધાને કરેલું, બબ્બે જણાની જોડી કરેલી, સામસામે બેસવાનું, આ પ્રયોગ કરવાનો. એક જણ ઓલું કાર્ડ, એ દરેકને કાર્ડ આપેલું, એને એમ કહેવાનું કે તમે શાંત થઈ જાઓ, બંને જણા પ્રાર્થના કરી લો, એકાગ્ર ધ્યાનમાં ઉતરી જાઓ, આલ્ફાવેવમાં ઉતરી જાઓ, અમે કહેતા એવું આલ્ફાવેવમાં ઉતરવું, આલ્ફાવેવમાં ઉતરી જાઓ, અને પછી યસ રેડી એમ બધા કહે. એટલે પછી એક જણે જે હોય ને, એક પોતાના જે કાર્ડ આપેલું એ કાર્ડ આને બતાડો બીજા સામેવાળાને, ઓલો વાંચી જાય, સમજી જાય, એના તો એકાગ્ર થાય, થોડી તો આંખો બંધ કરે, એનું ચિત્ર મનના સામે ઊભો કરવાનો પ્રયત્ન કરે, 2-3 વખત ફિક્સ કરી લે, પછી કાર્ડ પાછો આપી દે, અને પોતે આઈડેન્ટિફાય થવાનો પ્રયત્ન કરે, હું એ છું, એ સ્વરૂપે પોતાને જોવાનું. અને એમ કરતાં એવી રીતે પૂર્ણ થાય, પછી પ્રશ્ન કરવાનો, મને ક્યાં દુખાવો છે. અને આશ્ચર્ય એવું છે કે અમે 14 જણા એક્ઝેક્ટલી એ કાર્ડની બેક સાઈડમાં, એ કાર્ડ આમ ડબલ કાર્ડ હતું, ઉપરનો બાજુ બાયોડેટા હતો, નીચેના કાર્ડના અંદરની બાજુ એને ડિસીઝના યાદીઓ લખેલી હતી, ડિસીઝની યાદીઓ લખેલી હતી, કયા કયા ડિશીઝ છે. એક્ઝેક્ટલી 100% અમારા 5 જણા તમે સક્સેસફુલ ગયા, એમાં 100% તમે ડાયગ્નોસિસ કરી શક્યા. બીજાઓએ અમુક રોગો કીધા, અમુક રહી ગયા એમના કહેવાના, અમુક લોકો ન કરી શક્યા, એ બધા પ્રકારો થયા. પરંતુ નોલેજ બાય આઈડેન્ટિટી એવો પ્રકાર છે જે શ્રી અરવિંદે કીધું છે કે અતિમનઃશક્તિની આ ક્ષમતા છે. ધ્યાન રાખજો, હું એ સંદર્ભમાં વાત કરું છું, અતિમનઃશક્તિની આ ક્ષમતા છે કે નોલેજ બાય આઈડેન્ટિટી મેળવી શકે છે, કોઈ પણ વ્યક્તિ સાથે એકરૂપ થઈને મેળવી શકે છે. જ્યારે પણ માતાજીને રાત્રે કોઈ પણ પોકાર આવતો, રાત્રે આરામમાં રહેતા ત્યારે, તો માતાજીને તરત સંવેદનો જાગતા, એ સંવેદનો પર જાણતા કોણ કયા વ્યક્તિએ એમને પોકાર કર્યો છે, એટલે એના સાથે એકરૂપ થઈ જતા, એનો પ્રશ્ન સમજી લેતા, અને એ પ્રમાણે ઉપાય કરતા, એકરૂપ થવાનું, એ પ્રશ્નનું નિરાકરણ પોતાના સ્વરૂપમાં કરવાનું, અને એ રીતે એને રાહત આપવાની, આ માતાજીની પદ્ધતિ હતી. આપણે બધાએ આ પદ્ધતિ શીખવાની છે. અતિમનસ સાધનાના આ એક અંગ છે, એક આ બધી સિદ્ધિઓ આપણે મેળવવાની જ હોય છે. પતિમનસ સાધના મુખ્ય ધ્યેય હોય છે પ્રભુ સાથે એકરૂપતા. સિદ્ધિઓ માટે સિદ્ધિઓ નહીં, પ્રભુના કાર્ય માટે સિદ્ધિ, આ જ પ્રકારનું આપણું હોવું જોઈએ એમ શ્રી અરવિંદે આપણને કહ્યું છે. તો આ પ્રકારે છે તે અહીં માતાજી આ બીજા વિશ્વયુદ્ધ વખતે ધરતી માતાને મદદ કરવા, પૃથ્વીને મદદ કરવા આ પ્રયોગ કરી રહ્યા હતા. અહીં જે આ છે માતાજીએ જ્યારે 29 માર્ચ 1914 ને દિવસે બપોરે 3:30 વાગે જ્યારે શ્રી અરવિંદને સમર્પણ કર્યું ત્યારે માતાજી પોતે સંપૂર્ણ ધરતી સાથે એકરૂપ થઈ ગયા હતા અને એમની દ્વારા પોતે સમર્પણ કરેલું શ્રી અરવિંદને, શ્રી અરવિંદને સમર્પણ કરેલું. સમગ્ર સમર્પણનો આ અર્થ છે. સમગ્ર સમર્પણ આપણે જુદા જુદા અર્થ લેતા હોય છે પણ મૂળ એ છે કે આપણી વિશ્વ ચેતના સાથે એકરૂપ થઈને એ વિશ્વ ચેતનાને સમર્પિત કરી દેવી કોઈ વસ્તુ માટે. વિશ્વ ચેતનાના સંકલ્પો કાયમ સત્ય જ હોય છે. આપણા સંકલ્પો માનસિક હોવાથી અથવા અનેક શંકા કુશંકા હોવાથી બધા સત્ય જ થાય છે એવું નહીં, પણ વિશ્વ ચેતનામાં એ સંકલ્પો સિદ્ધ થવાની ક્ષમતા હોય છે. તો વિશ્વ ચેતના સાથે તમે એકરૂપ થાઓ તો એ સત્ય સંકલ્પો બની જાય છે. માતાજીએ એ વખતે ધરતી માતા સાથે એકરૂપ થઈને, ધરતી સાથે એકરૂપ થઈને જે સમર્પણ કર્યું છે એ સમગ્ર ધરતીનું સમર્પણ છે. માતાજી એ પછી જ કંઈ અમુક વર્ષો પછી એજન્ડામાં પણ ઉલ્લેખ કર્યો છે કે ધરતી માતાએ આશ્વાસન આપ્યું છે કે હું સહકાર કરીશ, હું સહકાર કરીશ, આઈ વિલ કોલેબોરેટ વિથ યુ, આ આશ્વાસન આપેલું છે. આ પ્રકારના ઉલ્લેખો આપણને જોવા મળે છે. આ પણ એક સાધના કરવાની પદ્ધતિ છે, નોલેજ ઓફ આઈડેન્ટિટી. આનો ઉપયોગ આપણે આપણી સાધનામાં કરવો છે, પ્રભુ સાથે સાધનામાં કરવાનો છે કે જ્યારે પણ તમારા કોઈ પણ ઈષ્ટ દેવતાઓ હોય તો એની સાધના કરતા હોય એના સાથે એકરૂપ થવું, માનસિક રીતે એકરૂપ થાવ પછી સાધના કરો. આ બહુ ભારતની પ્રચલિત પદ્ધતિ છે. એમાં એક સૂત્ર છે, શિવો ભૂતવા શિવમ યજેત. સાધનાની પદ્ધતિ કહેવાય શિવો ભૂતવા શિવમ યજેત. તમારે ભગવાન શિવની આરાધના કરવી હોય તો શિવનું જે સ્વરૂપ છે એના સાથે એકરૂપ થઈ જાઓ, હું પોતે શિવ સ્વરૂપ છું એમ કરીને પછી શિવની આરાધના કરો. આ મૂળ આજે આજ આને કહેવાય છે અદ્વૈત ભક્તિ. તમે ભક્તિ કરો છો અદ્વૈત ભક્તિ છે, એકરૂપતાની ભક્તિ, અનન્ય ભક્તિ કહેવામાં આવે છે. એમાં તમે અન્ય જુદા રહેતા નથી, એકરૂપ થઈ જાઓ છો, અનન્ય ભક્તિ છે. ગીતા આને કહે છે કે જ્ઞાની ભક્ત કહે છે, જ્ઞાની ભક્તસ્તુ મેં અતીવ પ્રિયા, મને ખૂબ જ પ્રિય છે એવું એમણે ઉલ્લેખ કરેલો છે. એટલે આ સાધનાનો આપણે, આ પદ્ધતિઓનો આપણે પણ ઉપયોગ જે રીતે શક્ય હોય પોતાની રીતે ડેવલપ કરવો પણ આપણે કરવાનો હોય છે. હવે જો અહીંયા શું છે, આપણે જે સમગ્ર સમર્પણ જે શ્રી અરવિંદે કીધું છે, આપણે એમ સમજીએ કે સમગ્ર સમર્પણ એટલે પોતાના સ્વરૂપનું સમર્પણ. પણ ઘણી વખત પોતાનું સ્વરૂપનું સમર્પણ કરીએ છતાં પણ આપણા બધા જ તત્વો સમર્પિત થતા હોતા નથી. મા પુસ્તકમાં કેટલો ઉલ્લેખ કર્યો છે, અમુક તત્વો રિબેલિયસ થઈને જુદા પડી જાય છે અથવા સમર્પણનો ભાવ લાવે છે અને એના ઓઠા નીચે પોતાની ઐષણાઓ પોષતા હોય છે. આ બધા સ્પષ્ટ ઉલ્લેખો મા પુસ્તકમાં. આ બધું સાયકોલોજીકલ એનાલિસિસ જેને કહેવાય ને, એ પ્રકારે સમર્પણની ભાવમાં ના બધા એનાલિસિસ કરી બતાડી છે બધું. આ પ્રકારે મિથ્યા સમર્પણ હોઈ શકે છે, અધૂરું સમર્પણ હોઈ શકે છે, ભ્રામક સમર્પણ હોઈ શકે છે. તમે ફક્ત શબ્દો દોરા કરો કે પ્રભુ હું તો તારો જ છું, તને સમર્પિત છું, રોજો પ્રાર્થના કરો છો અને અંદર કઈ ભાવના હોય તો એ તો તદ્દન ભ્રામક સમર્પણ છે. જ્યારે તમારું હૃદય ભરાઈ આવે છે પણ તમારું પ્રાણની માગણી જુદી હોય છે, મનની ઐષણાઓ જુદી હોય છે, પ્રભુ તો તારો ભક્ત છે, તારો બાળક છે, મને આટલું કરી આપ એમ શરતી સમર્પણ હોય છે. એ શરતી સમર્પણ એ આંશિક સમર્પણ હોય છે. એમાં પ્રભુને, શ્રી અરવિંદ કહે છે મા પુસ્તકમાં, એમાં પ્રભુને સાધન તરીકે વાપરીને આપણે આપણો સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરીએ છીએ, એ સાચું સમર્પણ નથી. તમે બીજાને સાધન બનાવીને પોતે પોતાનો સ્વાર્થ સાધતા હો તો તેને તમે સમર્પિત થોડી થયા છો, નથી. યુ આર યુટિલાઇઝિંગ હિમ, યુ આર યુઝિંગ હિમ. આ સમર્પણ નથી સાચું. એટલે આ બધા પ્રકાર સમર્પણના, શેડ્સ ઓફ સમર્પણ જેને કહેવાય, સરેન્ડર, શ્રી અરવિંદે બહુ ચોખ્ખા શબ્દોમાં જણાવેલા છે, એ આપણે સમજી જવાનું વાંચશો ને તમને ખબર પડશે કે આપણે ક્યાં ભૂલ થતી હોય છે, ક્યાં ભૂલ હોય છે. એટલે રેડિરેક્ટર છે આપણા માટે મા પુસ્તક, એમાંથી સમજી લ્યો. સમગ્ર સમર્પણના બધા તત્વો આવી જાય છે, અને છતાં પણ આપણામાં ભૂલ રહે છે, ધ્યાન રાખજો. બધા તત્વો સમર્પિત હોવા છતાં પણ ઘણી વખત એવું હોય છે કે એ લોકોનું સમર્પણ વ્યક્તિગત હોય છે, સામૂહિક સમર્પણ એ લોકો કરવા તૈયાર હોતા નથી. કુટુંબમાં કેવી સ્થિતિ છે ઘણી વખત જો તમે, ત્રણ દીકરાઓ, એમની પત્નીઓ, એમના બાળકો, સંયુક્ત કુટુંબ છે, દરેક પિતા પર પ્રેમ કરે છે, આદરથી બોલાવે છે, પણ ભાઈઓ સાથે સહકાર કરવા તૈયાર નથી હોતા. ભાઈ તું એ તારું તારું જોતું, મારું મારું જોતું. આવી રીતે પણ તત્વો પ્રભુને સમર્પિત થવા પ્રયત્ન કરે છે, પણ બીજા તત્વો પ્રભુને સમર્પિત થવા પ્રયત્ન કરતા હોય છે ત્યારે આડખીલી નિર્માણ કરતા હોય છે, એમાં અવરોધ નિર્માણ કરતા હોય છે. મન પોતે વ્યક્તિગત રીતે સમર્પિત થવા તૈયાર હોય છે, પણ પ્રાણ કંઈ કામ કરવા લાગે ને ત્યારે એના વચમાં એ આડખીલી નિર્માણ છે, એને અવરોધ કરે છે. મન સમર્પિત થવા લાગે તો પ્રાણ એમાં કંઈ મુશ્કેલી ઊભી કરે છે. આવી રીતે સામૂહિક સમર્પણ પણ હોતું નથી. સામૂહિક સમર્પણ પણ હોવું જોઈએ, બધા તત્વોનું પણ હોવું જોઈએ. ત્રીજી વસ્તુ, આ બે વસ્તુ છે પૂર્ણ સમર્પણમાં, સમગ્ર સમર્પણમાં, કે સમર્પણમાં સારી અને નરસી બધી વસ્તુઓ સમર્પિત કરી દેવી જોઈએ. આપણે જાણતા અજાણતા એમ કરીએ છીએ કે સારી વસ્તુઓ આપણા પાસે રાખી મૂકીએ છીએ અને ખરાબ વસ્તુઓને સમર્પિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અથવા ખરાબ વસ્તુઓ આપણી પાસે રાખીએ છીએ અને સારી વસ્તુઓનું સમર્પિત કરીએ છીએ. ઘણી વખત આપણા અવગુણ આપણને ખબર હોય છે તો પ્રભુ પાસે આપણે રોતા, પ્રભુ મારામાં અવગુણ છે, મારી આ નબળાઈ છે, આ તું દૂર કરજે. પરંતુ આપણામાં જે કોઈ સદગુણ હોય છે અથવા જે ક્ષમતા હોય છે એને તો એમ સમજે કે એ તો મેં મારી રીતે એચિવ કરેલી છે, નિર્માણ કરેલી છે, ત્યાં અહંકાર એનો વાપરતો હોય છે. અને આપણા અવગુણો ફક્ત પ્રભુને આપણે સમર્પિત કરવાના પ્રયત્ન કરતા હોય છે, આ પણ સમગ્ર સમર્પણ નથી. સમગ્ર સમર્પણમાં સારી અને નરસી સમગ્ર રીતે, આ સમગ્ર તત્વે પોતાના ગુણો અવગુણો સાથે સમર્પિત કરવું પડે છે. આ એક સમર્પણની ત્રીજો એક આસ્પેક્ટ છે. અને ચોથો એક આસ્પેક્ટ છે કે એમાં મહત્વની વસ્તુઓ પણ અને ક્ષુલ્લક અતિ સામાન્ય વસ્તુઓ પણ સમર્પિત કરવી પડે છે. આપણે એવી રીતે કરીએ છીએ કે મહત્વની વસ્તુ સમર્પિત કરીએ છીએ અને સામાન્ય વસ્તુઓ છે ને એ સમર્પિત કરવાનો ભૂલી જાય છે. આપણે પાણી પીતા વખતે આંતરિક રીતે આપણે પાણી પીવું, પાણીને સમર્પિત કરીને પીતા નથી, તો પીતા હોય છે ત્યારે સમર્પણનો ભાવ હોતો નથી. એ તો રોજિંદી વસ્તુ છે, એમાં શું સમર્પણ કરવાનું હોય. એક ઘટના છે મને લાગે છે આપણા દિલ્હી આશ્રમના, ઓલા કોણ છે બેન, તારાદીદી, એમને અટક છું, જોહર, મિસ્ટર જોહરની વાત છે. મિસ્ટર જોહર અને મિસેસ જોહર એક વખત નક્કી કર્યું કે આપણે કાશ્મીર ફરવા જવું. મેં ક્યાંક વાંચેલી વસ્તુ છે એટલે મને ફરવા જવું. મિસેસ જોહરે કીધું કે આપણે માતાજીને પહેલાં ફોન કરીને પૂછી જોઈએ કે માતાજી અમે કાશ્મીરમાં જઈએ. મિસ્ટર જોહર કે એમાં પૂછવાનું શું હોય, કે આવી વસ્તુ કંઈ પૂછો નહીં, માતાજીને ખરેખર કે બહુ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો તમે પૂછો. આપણે જેમ જ્યોતિષ્ય પાસે જઈએ ખૂબ મહત્વનો નિર્ણય બધા જ્યોતિષ પાસે જઈએ છે, બાકી વસ્તુ જતા નથી. એવી રીતે કે એમાં આવી કઈ વસ્તુ આપણે પૂછો ને, આ તો રોજિંદી વ્યવહારિક વસ્તુ છે કે આમાં થોડી માતાજીને પૂછવાનું હોય. પણ મિસેસ જોહરે ખૂબ આગળ રાખ્યો, ના ના મારે પૂછવાની ઈચ્છા છે. તો ઠીક છે કે આપણે પૂછીએ કે, એટલે મિસ્ટર જોહરે ટેલિફોનમાં વાત કરી, જોડી દીધી અને કે મિસેસ જોહર વોન્ટ ટુ ટોક વિથ યુ, તમારી સાથે વાત કરવા. એટલે મિસેસ જોહરે કીધું કે માતાજી અમે કાશ્મીરમાં ફરવા જવાના છીએ, તો આપની સંમતિ હોય ને તો અમે ફરવા જઈએ. કે માતાજીએ તાત્કાલિક કીધું, જતા નહીં, જતા નહીં. પછી કે શા માટે, કે હમણાં વિશ્વાસ રાખજો કે જતા નહીં તમે. પછી કે મિસેસ જોરે કીધું પણ કે મારા મિસ્ટર થઈને કે છે આમાં કંઈ માતાજીને પૂછવાનું તો એમને ફોન આપો કે મિસ્ટર જોવાને ફોન આપ્યો. મિસ્ટર જોને કીધું કે બેટા પ્રભુને બધું જ પ્રભુ માટે આ તફાવત નથી કે અમુક વસ્તુ મહત્વની છે ને અમુક ઓછી મહત્વની છે. પ્રભુ માટે દરેક વસ્તુ મહત્વની છે, નાનામાં નાની વસ્તુ હોય તો પણ એ મહત્વની જ છે. તેથી એ વ્યવહારિક રીતે તમે નિર્ણય ન લો કે મારે આ વસ્તુ સમર્પિત કરવાની છે કારણ આ મહત્વની વસ્તુ છે, આ ઓછી મહત્વની છે, આને ન સમર્પિત કરે ચાલે, પોતે નિર્ણય લઈ શકું એવું ન કરવું જોઈએ, બધું સમર્પિત કરો. અને પછી ઘટના એમ ગઈ કે એ લોકોએ કંઈ કેન્સલ કર્યું અને ચોથે ને પાંચમે દિવસે કાશ્મીરમાં રાયોટ થયો. ત્યાં આ અંધાધૂંધી ફેલાઈ ગઈ અને સબોટેજ થયા, બધા ઘણા સબોટેજ થયા. ત્યારે એમને લાગ્યું કે માતાજીએ શા માટે કીધેલું કે મા તમે જતા નહીં. તો સમગ્ર સમર્પણમાં આ ચારેય વસ્તુ આવે છે, ધ્યાન રાખજો. પહેલી વસ્તુ કે બધા જ આપણા સ્વરૂપના તત્વોનું સમર્પણ થવું જોઈએ. બીજી વસ્તુ બધા તત્વોએ સમર્પણ કરવા માટે એકબીજાને અનુરૂપ થવું જોઈએ, યુનાઇટેડ થવું જોઈએ, સુસંવાદમાં રહેવું જોઈએ. ત્રીજી વસ્તુ સારી અને નરસી બધી વસ્તુઓનું સમર્પણ કરવું જોઈએ. ચોથી વસ્તુ આપણને કોઈ મહત્વની વસ્તુ લાગે કે બિનમહત્વની લાગે બધું જ સમર્પિત કરવું જોઈએ. આ ચારેય વસ્તુઓનું જ્યારે સમર્પણ થાય છે ત્યારે એ સમગ્ર સમર્પણ થાય છે. માતાજીએ આ ચારેય દૃષ્ટિએ જેને કહેવાય એવું સમગ્ર સમર્પણ 29 માર્ચ 1914 દિવસે કરેલું છે અને શ્રી અરવિંદે એ માન્ય કરેલું છે. કદાચ શ્રી અરવિંદે, મને ખબર નથી વખતે મા પુસ્તક લખાયું હતું કે નહીં, પણ ન લખાયું હોય તો કદાચ સંપૂર્ણ સમર્પણ શું હોવું જોઈએ એ લખતી વખતે માતાજી સામે દેખાતા હોવા જોઈએ એવું મને લાગે છે કે માતાજી સામે રાખીને જાણે વર્ણન કરતા હોય ને એવી રીતે વર્ણન કરતા હશે એવું મને લાગે છે. તો આ એ સમર્પણ છે. માતાજી એ દિવસે સમર્પણ કરેલું, એ માતાજીનો ભાવ હતો, હું તો ધરતી તરીકે સમર્પિત થઈ રહ્યો છું. આજે એ જ પ્રાર્થનાનું પહેલું વાક્ય આ રીતે શરૂઆત થાય છે. સારી એ પ્રકૃતિ તને નમસ્કાર કરી રહી છે, સારી એ પ્રકૃતિ તને નમસ્કાર કરી રહી છે. માતાજી પેરિસમાં છે, સવારનો વેલી પરોળ છે, સમગ્ર પ્રકૃતિ શાંત છે, એવા વાતાવરણમાં માતાજીને આ પૃથ્વી સાથે એકરૂપ થાય છે એટલે પહેલી અનુભૂતિ આવે છે કે સમગ્ર પ્રકૃતિ જાણે પ્રભુને નમસ્કાર કરી રહી છે. અને સવારના બ્રાહ્મ મુહૂર્ત જે કહે છે, સવારનો પોર એવો હોય છે કે માણસ સહજ રીતે એક સમર્પણ ભાવમાં આવી જાય. તમે સૂર્યોદય પહેલાં થોડુંક અંધકાર હોય, અંધારું હોય એ વખતે સાધના કરવા બેસો અને તમને અનુભવ આવશે. પણ એક જ છે કે બંધ રૂમમાં ન બેસતા, બંધ રૂમ એ બંધિયાર વાતાવરણ થઈ જાય છે. ક્યાંક બારી પાસે કે એવે ઠેકાણે બેસજો, ખુલ્લું આકાશ દેખાતું હોય એવામાં હોય છે. ખુલ્લા આકાશ તરફ જોશો ને તમારી ચેતના એકમ આકાશમાં ફેલાઈ જાય છે, તદ્દન આકાશ સ્વરૂપ થઈ જાય છે, અસીમ થઈ જાય છે. અને અસીમતાની ભાવના જ તમને સમર્પણનો યોગ શીખવે છે. નૈસર્ગિક હવા આવતી હોય એવા હવામાં બેસો, શાંત હવા આવતી હોય, મંદ હવા આવતી હોય એવા હવામાં બેસો. બંધિયાર પંખાની હવામાં આ ભાવ ઘણી વખત જાગતા નથી. આ તો મને જે અનુભવ આવેલા એ હું કહું છું કે ઘણી વખત એમ લાગે કે નથી હું ધ્યાન કરી શકતો, તો હું દરવાજો ખોલી નાખું, બારીઓ ખોલી નાખું, થોડોક બહાર જઈને ઊભો રહું, પછી આવીને ધ્યાનમાં બેસી જાઉં ને તો એકદમ ગાઢ ધ્યાન લાગી જાય છે. એના પરથી લાગે છે કે આ પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય ભાવ, એના જે સ્પંદનો છે એ આપણે હૃદયમાં ધારણ કરીએ તો ધ્યાન સારું લાગશે. એટલે સવારે તમે વહેલા ઉઠીને બ્રશ કરો તો ગોગળા કરો જે તમારી પદ્ધતિ, પણ મોડે આંટ છાંટ નાખીને આંખો વ્યવસ્થિત ધોઈને એકદમ શાંત લાગે મન એવી રીતે થઈને પછી જરાક 2 મિનિટ બહાર જજો, પ્રકૃતિમાં શાંત ઊભા રહેજો પ્રકૃતિને પોતાની અંદર ઉતારવાની, એ શાંતિને પોતાની અંદર ઉતારવાનો પ્રયત્ન કરજો. પછી ધીમેથી આવીને પોતાના સાધનાની જે જગા હોય, આસન હોય, ત્યાં બેસી જજો. પછી જુઓ કેવી કેવું સરસ ધ્યાન લાગે છે. પ્રકૃતિ સાથેની એકરૂપતા આપણને ધ્યાનમાં લઈ જાય છે. સતત છે, સારી પ્રકૃતિ તને નમસ્કાર કરી રહી છે. માતાજીને આ જ અનુભૂતિ આવી રહી છે. તારા અનંત ઔદાર્ય વિશે એને શંકા છે એમ નથી. નમસ્કાર કરી, આપણે નમસ્કાર કરીએ તો શું કરે? નમસ્કાર કરે ભગવાન, ઓલો નાસ્તિક હોય છે ને એ વિચાર કરે કે ભગવાન તને નમસ્કાર કરું છું, મને ખબર નથી તું છે કે નહીં, પણ નમસ્કાર એના માટે કરું છું કે હું નમસ્કાર કરું તો મારું બગાડતો નહીં. ભૂલમાં નમસ્કાર નહીં કરો ને તું ખરેખર હોય એમ નીકળી પડે તો હું મુશ્કેલી મુકાઈ જઈશ. એટલે એક પ્રિકોશન તરીકે ભગવાન જે છે, હોય તો ભલું છે, ન હોય તો વાંધો નહીં, એ પ્રકારે ભાવ આવે છે. એવું કંઈ પ્રકૃતિનો ભાવ નથી. પ્રકૃતિ ખરેખર સવારના મુહૂર્તમાં, બ્રાહ્મ મુહૂર્તમાં પરમ ચેતનાનો એક અભિવ્યક્તિનું પૂર્ણ સાધન બની ગયેલું હોય છે, માધ્યમ બની ગયેલું હોય છે. એ માધ્યમ સાથે જો આપણે એકરૂપ થશું તો એ પરમ પ્રભુના સ્પંદનો આપણા હૃદયમાં પણ જંકૃત થયા વગર રહેશે નહીં. આ એમાં અભાવ છે. તારા અનંત ઔદાર્ય વિશે એને શંકા છે એમ નથી. અથવા તો એ ઔદાર્ય મેળવવા માટે એણે પોતે માગણી કરવી જોઈએ એમ પણ એ ધારતી નથી. પણ કે હું પ્રાર્થના, પ્રભુ તો આપણને આપવા તૈયાર છે, પણ હું ક્યાં પ્રાર્થના કરું છું? પ્રાર્થના કરે તો પ્રભુ આપે. આ એક આ તો સામાન્ય વ્યવહારિક બુદ્ધિ છે. આપણે અરજી કરીએ તો વસ્તુ મળે, ક્યાંક કોઈ સ્કીમ હોય એમાં અરજી કરીએ, મેમ્બર થઈએ તો એ સ્કીમનો ફાયદો થાય, ને તો ન થાય. તો આવો એક વ્યવહારિક એમાં વિચાર કરવાની જરૂર નથી કે પ્રભુની સ્કીમ છે, તમે પ્રાર્થના રૂપી અરજી કરો તો જ આ સ્કીમમાં ફાયદો મળશે, તો સહભાગી થઈ શકશો, અન્યથા નહીં, એવો કોઈ નિયમ નથી. તમે આપણે પ્રાર્થના કરીએ કે ન કરીએ, પ્રભુનું આયોજન છે એ મુજબ તમને ગુપ્ત રીતે મદદ મળતી જ હોય છે. પરમ પ્રભુની પરમ કૃપા સતત વહેતી જ હોય છે. ઠાકુર એમ કહે છે કે ફક્ત આપણે આપણા સંકેલી રાખેલા શળ ખોલી નાખવાની જરૂર છે. હોડી હોય છે, એના શળ સંકેલા હોય તો સમુદ્ર પર પવન ફૂંકાતો હોવા છતાં એનો ઉપયોગ નહીં કરી શકીએ. પણ આપણા શ્રદ્ધાના શળ આપણે ખોલી નાખીએ તો પોતાની મેળે એ સમર્પણ ભાવને કારણે એ પ્રભુની કૃપાનો પવન એમાં ભરાશે અને આપણી હોડીને યોગ્ય ગતિ મળશે, આપણી સાધનાને યોગ્ય ગતિ મળવાની છે. આ જે એનું સમર્પણ છે એ વસ્તુઓને જીલવા માટેની તેની તૈયારીથી શું કંઈ જુદી ચીજ છે? આ સમર્પણ શું છે? માતાજી કહે છે સમર્પણ એટલે જ પ્રભુને કૃપાને જીલવી. એમ એમને કેવું છે, તમે સમર્પિત થાઓ એટલે પ્રભુની કૃપાને જીલશો. પ્રભુની કૃપાને જીલશો એટલે પ્રભુ જે કંઈ આપણને આપી રહ્યો છે એ આપણે કૃતજ્ઞ ભાવે, સંપૂર્ણ સમર્પણ ભાવે સ્વીકારી લેવાનું. જે કંઈ બક્ષિસ આપણા ખોળામાં નાખે એ આપણે પ્રેમથી સ્વીકારી લેવી છે. બક્ષિસ આપણા દૃષ્ટિએ સારી પણ હશે, નરસી પણ હશે, દુઃખદાયક પણ હોઈ શકે, સુખદાયક પણ હોઈ શકે, પીડાદાયક પણ હોઈ શકે, બધું બધી શક્યતાઓ છે ઘણી. પણ આપણો એક સ્વભાવ છે, માનવીય સ્વભાવ છે કે જે વસ્તુ આપણને દુઃખદાયક, ત્રાસદાયક, યાતનામય લાગે ત્યારે જાણે પ્રભુની કૃપા આપણને મળી નથી, પ્રભુની કૃપા નથી આપણા પર, એવો ખોટો ભાવ આપણામાં નિર્માણ થાય છે. એવું નથી ખરેખર. ખરેખર તો આ દુઃખો રૂપે ગયો કે આ પરિસ્થિતિ રૂપે ગયો, પ્રભુ આપણા પર કૃપા કરતો જ હોય છે. પ્રભુ આપણા પર કૃપા કરતો જ હોય છે. વચમાં તમને વાત કરેલી ઓલી રાજાની, કે રાજાની એક ટચલી આંગળી કપાઈ ગઈ તો એમના એક પંડિતે કીધેલું કે પ્રભુ તો પરમ કૃપાળી છે, દરેક વસ્તુની કૃપા કરતો હતો. એણે પૂછ્યું કે મારી આ આંગળી કપાઈ ગઈ તો પ્રભુની કૃપા શું છે આમાં? અને પછી રાજા જંગલમાં જાય છે, આદિવાસીઓ એને પકડી લે છે, નરબલી તરીકેને બાંધી રાખે છે, અને જ્યાં બલિદાન આપવા માટે એ ઓલો તલવારનો ઘા કરે છે ત્યાં પૂજારીનું ધ્યાન આવે છે અને ટચી આંગળી નથી, ખંડિત થઈ ગઈ છે, એટલે કે થોવો કે આને નરબલી નહીં અપાય, કે છોડી દેવામાં આવે છે. પાછો આવે છે ત્યારે રાજા ઓલા પંડિતને કહે છે, તમે સાચા, એટલે કે આ પ્રભુની કૃપા હતી, હું ઓળખી શક્યો નહીં, કે તસલી આંગળી કપાઈ ગઈ ન હોત તો હું તો મરી જ ગયો હતો ને, કે એવું ઘણી વખત થઈ જાય છે આપણાથી. એટલે જે પણ વસ્તુ છે, આપણે જીવનમાં જે કંઈ ઘટના બનતી હોય છે પ્રભુની કૃપા તરીકે સ્વીકારીએ, અને એક વખત પ્રભુની કૃપા તરીકે સ્વીકારવાનો ભાવ નિર્માણ કરશો એટલે એ પરિસ્થિતિમાંનો ડંખ પોતાની વળે નીકળી જાય છે, પોતાની વળે નીકળી જાય છે, પ્રભુની કૃપા છે. એ રીતે તમે સામેના વ્યક્તિ માટે જે કામ ક્રોધાથી નિર્માણ થાય છે એનો પણ નાશ કરી શકીએ છીએ. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ વ્યક્તિ અપમાન કરતી હોય કે બીજું કંઈ કરતી હોય તો એને એક પ્રભુના કાર્યનું માધ્યમ સમજશું, આપણે નિમિત્ત સમજશું તો એના વિશે આપણને ક્રોધ નહીં આવે, કે પ્રભુ એ નિમિત્ત બનાવે છે એને ખબર જ નથી, એને તો ખબર જ નથી કે નિમિત્ત બની ગયો વિચારો, એ તો પોતાની રીતે વર્તી રહ્યો છે, અજ્ઞાનવશ વર્તી રહ્યો છે. પણ આપણે જ્યારે જ્ઞાનપૂર્વક સમજશું કે એ તો પ્રભુએ મારે મને કૃપા કરવા માટે નિમિત્ત બનાવ્યો છે તો એના વિશેના વિકારો શમી જશે. આ જે આઘાત આપણા પર થઈ રહ્યો છે એને કારણે જે દુઃખ યાતના અથવા પશ્ચાતાપ મનસ્તાપ થઈ રહ્યો છે, એક વખત સમજશું કે આમાં પ્રભુની કોઈ છુપી કૃપા છે, ગુપ્ત કૃપા છે, પ્રચ્છન્ન કૃપા છે, એ જો ભાવ નિર્માણ કરશું તો એ ડંખ પણ નીકળી જશે. આ રીતે કુશળતાપૂર્વક જીવનની દરેક ઘટનાનો ઉપયોગ, દરેક પરિસ્થિતિનો ઉપયોગ આપણે સાધના વધારવા માટે કરવો જોઈએ. આને જ ગીતા કહે છે, યોગઃ કર્મસુ કૌશલમ. આ જે કર્મને કુશળતાપૂર્વક પરિસ્થિતિને, આપણા કર્મોને, આપણા ભાગ્યને કુશળતાપૂર્વક આપણી સાધના વધારવા માટે ઉપયોગ કરી લેવો, આ જ સાચી કુશળતા છે, એ સાચો યોગ છે, એમ કહે છે. યોગઃ કર્મસુ કૌશલમ. આ આપણે સતત કરતા રહેવું પડે છે. માતાજી અહીં કહે છે કે આ પ્રમાણે સમર્પણ ભાવ એ તો પ્રભુની કૃપા ઝીલવાની તૈયારી રૂપ હોય છે. આપણે સમર્પણ ભાવે પ્રભુને સમર્પિત થાય છે ત્યારે અચાનક આપણી ચેતનામાં એક ઉઘાડ આવતો હોય છે. જ્યારે પણ આ ઉઘાડ આવતો હોય છે ત્યારે પ્રભુ તરત પોતાની કૃપાનો એક પ્રવાહ અંદર મોકલી આપે છે અને આપણને કંઈક પ્રાપ્ત થતું હોય છે. આપણે ઓલો હોય છે ને ટેલિફોનમાં, ટેલિફોન કરવો હોય તો નાણું નાખીએ તો તરત નીચે ઉઘાડ થઈ જાય, નીચે નાણું કડક કરીને નાણું પડે છે, એ પડે એટલે તરત આપણો ટેલિફોન ક્લિક થઈ જાય છે, સમજી ગયા. એવી કઈ ઘટના આ સમર્પણ ભાવમાં થાય કે સમર્પણ ભાવનું નાણું જો તમે નાખો બોક્સમાં કે તરત પ્રભુની કૃપાનો ટેલિફોન જોડાવા માંડે છે અને આપણે એક સમર્પણ ભાવમાં પ્રભુની કૃપા મેળવી શકીએ છીએ. આપણે તો આ રીતે એનું સમર્પણ છે એ વ્યક્તિઓને ઝીલવા, વસ્તુઓને ઝીલવા માટેની તેની તૈયારીથી શું કાંઈ જુદી ચીજ છે? જુદી વસ્તુ નથી. સમર્પણ કરો એટલે પ્રભુની કૃપા ઝીલવાની તૈયારી થઈ ગઈ છે એમ સમજો. પ્રભુની કૃપા આપણે ઝીલી શકીએ છીએ એના માટે સમર્પણ ભાવની જરૂર છે. પ્રાર્થના કરતા કરતા આ રીતે તારા તરફ વળવું એ તો એને બહુ મીઠું લાગે છે, એને એટલે પ્રકૃતિને. ધ્યાન મળજો, સંપૂર્ણ ધરતીને આપણને મીઠું લાગે છે. તો આપણે જો ખૂબ ભાવપૂર્ણ પ્રાર્થના કરતા કરતા સમર્પણ ભાવ આપણામાં જાગી જાય, હૃદય ભક્તિભાવથી ભરાઈ જાય છે, કેટલું મધુર મધુર લાગે છે આપણને. એ હૃદય એકદમ મધુર ભાવોથી ભરાઈ જાય છે આપણું. એક એક કૃતાર્થતાનો ભાવ આપણા મનમાં, હૃદયમાં નિર્માણ થતો હોય છે. એક પ્રભુની સમીપતા, પ્રભુની હાજરી અનુભવાતી હોય છે. પ્રભુની હાજરી અનુભવાવી એ કૃપાનું જ પરિણામ છે. ઉપનિષદોમાં કહ્યું છે કે આત્મતત્વ કૃપા કરે તો જ એની હાજરી અનુભવાય છે, નહીં તો અનુભવાતી જ નથી. પોતે જ કૃપા કરીને એ રીતે ઓપનિંગ નિર્માણ કરે છે અને અંદર પ્રવેશીને પોતાની હાજરી દર્શાવે છે. પ્રભુની હજારે આપણે સાચા પ્રાર્થનાના ભાવમાં હોય છે, હૃદય ભક્તિભાવથી ભરાઈ ગયેલું હોય છે, એ વખતે પ્રભુની જે હાજરી અનુભવતી હોય છે તે એમની કૃપાની પ્રસાદી હોય છે. એ હાજરી સતત અનુભવતા રહેવું એને જ કહીએ છીએ આપણે, કે આપણી ચેતનામાં ઓપનિંગ રાખવું, ઉઘાડ રાખવો. ઉઘાડ રાખવો એટલે જ હાજરી અનુભવવી, ઉઘાડ થયા સિવાય હાજરી અનુભવાતી જ નથી. એટલે ઉઘાડ અને આ હાજરી એ બંને સમાનાર્થી અથવા એક જ ઘટનાના, એક જ પ્રક્રિયાની બે બાજુ છે, એક જ સિક્કાની બે બાજુ છે. હાજરી અચૂક રીતે અનુભવાવી જ જોઈએ, તો જ આપણામાં સમર્પણ ભાવ છે, નહીં તો આપણું સમર્પણ ફક્ત શાબ્દિક છે, એક એક રટેલું એવી પ્રાર્થના છે એમ સમજી શકો. એ પ્રભુની હાજરી અનુભવ છે, હાજરીમાં જ સાચી પ્રાર્થના થતી છે. સાચી પ્રાર્થના ત્યારે જ ફળદાયી થાય છે જ્યારે પ્રભુની હાજરી આપણે અનુભવી શકીએ છીએ. પ્રાર્થના કરતા કરતા આ રીતે તારા તરફ પડવું એ તો એને બહુ મીઠું લાગે છે, પરંતુ આ ભક્તિ તો એને માટે એક તીવ્ર અને સુખદાયી વસ્તુ બની રહે છે. આવી જે ભક્તિ હોય છે, જ્યારે આ પૂર્ણ ભાવમાં હોય છે, ત્યારે જુઓ તમારી ચેતના ખૂબ જ એકાગ્ર થયેલી હોય છે અને અંદર એક પ્રકારના તીવ્ર આંદોલનો આપણે અનુભવતા હોય છે, વાઇબ્રેશન્સ અનુભવતા છે. સમથિંગ, એ ફોર્સ ઇઝ એન્ટરિંગ અસ. આપણામાં કોઈ એક એક બળ, પ્રભુનું દિવ્ય બળ આપણામાં પ્રવેશી રહ્યું છે, આઘાત કરી રહ્યું છે, અંદર પ્રવેશીને આપણા રૂપાંતરનું કોઈક કામ કરી રહ્યું છે. ઓલું જેમ ડ્રિલિંગ મશીન કામ કરતું હોય ને, એ રીતે આપણા સ્વરૂપમાં ઉતરીને એ કંઈ ડ્રિલિંગ મશીનનું કામ કરતું હોય છે. ક્યાંક રંગરોગાન કરતું હોય છે, ક્યાંક રિપેરિંગ કરતું હોય છે. આ બધી ઘટનાઓ એ જ આ અરસામાં થતી હોય છે. આપણા સ્વરૂપની રૂપાંતરની પ્રક્રિયામાં આ બધી ઘટનાઓ થતી, રૂપાંતરમાં આ બધા અનુભવો આપણને આવતા હોય છે. રૂપાંતર સાચું જ્યારે થતું હોય છે ત્યારે આ અચૂક નિશાનીઓ છે, માઇલસ્ટોન્સ છે, એ તમને ખાતરી આપે છે કે મારામાં કંઈક રૂપાંતરનું કાર્ય થઈ રહ્યું છે, ટ્રાન્સફોર્મેશનનું કાર્ય થઈ રહ્યું છે. પરંતુ આ ભક્તિ તો એને માટે તીવ્ર અને સુખદાયી વસ્તુ બની જાય છે. બીજું એવું છે કે એ જ્યારે ઘટનાબંધી પ્રથમ તીવ્રતા અનુભવાય છે, ખૂબ જ વાઇબ્રેશન્સ, બળનો પ્રવેશ દેખાય છે, એ અનુભવાવ્યા પછી બધું જ્યારે શાંત થઈ જાય છે, બળ પણ પોતાનું કામ પતાવીને પાછું ચાલ્યું જતું હોય છે, ત્યારે એક આનંદમય સુખમય ચિત્તની સ્થિતિ નિર્માણ થાય છે. આંતર પ્રસાદ, મનઃ પ્રસાદ, પિતાની ભાષામાં કેવું હોય છે, તો આ પ્રકારનો એક આંતરિક સુખમય અવસ્થા નિર્માણ થાય છે, એક રિલેક્સેશન હોય છે, આંતરિક રિલેક્સેશનની ભૂમિકા હોય છે. આપણું હૃદય ભરી ભરી લાગતું હોય છે, જીવનની કૃતાર્થતા અનુભવાતી હોય છે. આવી જીવનમાનની પળો એ આપણું જેને કહેવાય જીવન, જીવનમાં જીવનની અમૃત મહોત્સવ છે આપણા માટે. આ તો આવી પળો માનવી એ જીવનનું સાર્થકતા છે, જીવનનું સાફલ્ય છે આપણા માટે. બૌદ્ધિક ચેતના તો જાણતી હોય છે કે તું સર્વની સાથે એકરૂપ છે, તેમજ સર્વમાં આવી રહેલો છે. આપણે બૌદ્ધિક રીતે ઘણું સમજતા હોય છે કે હું પ્રભુ એકરૂપ નથી, હું તો પ્રભુનો અંશ છે. આપણે તો વારંવાર બોલતા હોય છે, પ્રભુ મારી દ્વારા કામ કરે છે, પ્રભુ મારી દ્વારા કામ કરે છે, હું તો પ્રભુનો જ કામ કરું છું, અને આપણે તો પ્રભુ સાથે એકરૂપ રહેવું જોઈએ, આપણે સાચી ચેતનામાં જ રહેવું જોઈએ. બધા આપે બોલે છે, ઓલ ધીઝ આર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સપ્રેશન્સ ઓનલી. જ્યારે આપણું હૃદય પ્રભુના ભક્તિથી ભરાઈ જાય છે ત્યારે જ એ વાસ્તવિકતા નિર્માણ થાય છે, તે સિવાય નહીં. આ શુષ્ક બુદ્ધિના આ બધા રિપીટેશન્સ, આ બધા આવર્તનો એ જરૂરી છે, જરૂરી નથી એવી નથી, એ જરૂરી છે. એ પણ ભક્તિનો એક પ્રકાર છે, પણ નિમ્ન ભક્તિનો પ્રકાર છે. એમને કહેવાય છે આત્મનિવેદનમ. તમે પોતાની સાથે બોલતા હો છો, સ્વગત વસ્તુ બોલાતી હોય છે. નાટકમાં જેમ સોલિલોકી હોય છે ને, એક નાટ્ય પોતે સ્વગત કઈ વસ્તુ મનોના ભાવ નિર્માણ કરતો હોય છે, તમે તમારી સાથે જ વાત કરતા હો છો. તમે જુઓ, જ્યારે પણ રોજ પ્રાર્થના કરતા હો છો ત્યારે અમુક ક્ષણો આવે છે જ્યારે તમે આત્મનિવેદન ભક્તિ કરતા હો છો. એકાદ વખત તમે ચેક કરી જુઓ તમારે આખી સાધનાની પ્રક્રિયા. આંતરિક રીતે જો સભાન હશો તો તમને તરત થશે કે આ સાચી વાત છે. આપણે આત્મનિવેદનમ ભક્તિ, આ આત્મનિવેદન ભક્તિની શરૂઆત છે. પણ ધ્યાન રાખજો, આત્મનિવેદન ભક્તિનું અંતિમ અત્યુચ્ચ બિંદુ છે પૂર્ણ સમર્પણ. એમાં આત્મનિવેદન એટલે આત્મસમર્પણ, આ અંતિમ તો છે નહીં. શરૂઆત આત્મનિવેદનથી થાય છે, આત્મનિવેદનથી થાય છે. અને વિવેકાનંદ આંતરવદની કહેતા, આંતરવદની શબ્દ કહેતા. મને તો આ એક અદ્ભુત ઘટના બનેલી, મેં પોતે અનુભવેલી છે એટલે તમને વાત કહું છું. સામાન્ય વાત, અમે વિદ્યાપીઠમાં હતા ત્યારે પ્લેન ચેટ બહુ કરતા, એક ઓલા આત્મા અને જીવાત્માને બોલાવવા અને એમના પાસેથી બધું જાણવું અને એવા બધા પ્રયોગો કરતા હતા. મારા જે રૂમ પાર્ટનર હતા મિસ્ટર કાણકિયા, ગુજરી ગયા છે હવે તો, એ ત્યાં મુંબઈમાં એક મિસ્ટર ઋષિ કરીને હતા, ટ્રેનર હતા, બહુ ટ્રેનિંગ આપતા આ બાબતમાં. ઋષિ મિસ્ટર ઋષિ કરીને હતા, એમના હાથે એનું ટ્રેનિંગ લીધું. એ એક બહુ પરફેક્ટ માધ્યમ હતો, મીડિયા હતો, મીડિયમ હતો. એટલે અમે બધાને બોલાવતા, પણ કેવી રીતે બોલાવતા અમે કે આવવા નહીં, અમે ફક્ત મહાન આત્માઓને બોલાવતા, વિવેકાનંદ કયો કે કોઈ પણ સંતોને બોલાવતા અમે કે જે અમને કંઈક માર્ગદર્શન કર્યા. અરવિંદ પ્રયત્ન કરતા એ વખતે હું બહુ આમ ખરેખર અરવિંદ પ્રત્યે ઉગાડ નહોતો મારો, ચર્ચો છું એ વખતે હું વૈદિક ઉપાસનામાં પડી દઉં છું એટલે. પણ એમને બોલાવતા માર્ગદર્શન માટે, એમ એક દિવસે વિવેકાનંદને બોલાવ્યા અને એમને વિનંતી કરી કે અમને સાધના, વિશેષ તો અમે સાધના વિશે માર્ગદર્શન માટે જ વાત કરતા, બીજી કોઈ વ્યવહારિક વાત નહોતી રીતે અમારે કે આ જોઈએ ને ઓલું જોઈએ ને હું શું કરું કેમ કરું કેમ કરું, એમને વાત કરવાનું, પણ સાધના વિશે પૂછવાનું. કારણ બધા અમે, અમારા બધા મૂળ બધા એવા જ હતા બધા કે આપણે સાધના માટે સમજવું, સાધના વિશે જાણવું છે. તમે કેવી રીતે સાધના કરી શક્યો એટલે અમે સમજીએ, કંઈ અમે સાધના કરીએ. એક વખત વિવેકાનંદને બોલાવ્યા અમે અને એમણે પછી સમજાવવાની શરૂઆત કરી. અમે એ લખતા હતા સ્વયં લેખનની પદ્ધતિ, શ્રી અરવિંદ પોતે કરતા હતા. પોંડિચેરી આવ્યા ત્યાં સુધી એ પોતે કરતા હતા આ પ્રયોગો. રેકોર્ડ્સ ઓન યોગમાં બધા ઉલ્લેખો છે, એ એમણે લખેલા બધા ઉલ્લેખો છે એમના પોતાના. અને શ્રી અરવિંદ આ વિવેકાનંદ આવ્યા, એમને પ્રશ્ન પૂછ્યો, મેં લેખિત પ્રશ્ન પૂછતા અમે હસ્ત સ્વયં લેખન પદ્ધતિ ત્યાં કરતા હતા એટલે કાણકિયાનો હાથ આમ સ્થિર થઈ જતો. કિરણભાઈ કાણકિયા હતા, એ હાથ સ્થિર થઈ જતો, પોતે આ ભાવમાં આવી જતા અને લખતા, આંખો બંધ રહેતી એમ છતાં એમનો હાથ પોતે ચાલ્યા કરતો, પણ હાથ આમ લબડતો નહીં એવું લાગતો. આમ આપણે જે કોન્શિયસલી હાથ કંટ્રોલ રાખીએ એવો હાથ નહોતો, લબડતો હોય એવું લાગતા, આમ લખતા હોય પોતે, આમ આ બાજુ મોઢું કરીને લખતા, આ બાજુ લખતા, પણ અક્ષરામ સુવાચ્છા આવતા એમના એવી રીતે. અને વાત કરતા હતા, અમે પ્રશ્ન પૂછી રહ્યા હતા, લગભગ અમે બે જણા રહેતા, ત્રણ જણા રહેતા, અમારે બીજો એક મિત્ર પણ રહેતો. પૂછતો હતો મને કે એના માટે આંતરવદ નહીં કરવી જોઈએ તારે, મને વિવેકાનંદ એમ લખીને મોકલ્યું, લખ્યું એમણે. મેં કીધું આંતરવદની શું છે? એમણે કીધું આંતરવદનીને સંસ્કૃતમાં આત્મનિવેદન એમ કહે છે, ઠાકુરે અમને આ પદ્ધતિ શીખવી છે. બધે એમ વર્ણન આવ્યું, ઠાકુરે અમને આ પદ્ધતિ શીખવી છે. પછી એમણે વર્ણન કર્યું, મને એક થોડુંક માર્ગદર્શન મળ્યું એમાં પછી. પણ આપણી બુદ્ધિ છે ને એ બહુ વિચિત્ર બુદ્ધિ છે. થયું બે ત્રણ દિવસ ત્યાં પછી શંકા આવી કે ભાઈ વિવેકાનંદ આવેલા ને કે બીજું કોઈ આવેલું, શંકા આવી. એટલે અમે બંને નિર્ણય લીધો આપણે મુંબઈમાં રામકૃષ્ણ મિશનમાં જવું. અમે એ વખતે ખારમાં જે મિશન છે ત્યાં અમે રહેતા, કારણ અમારા જે પ્રોફેસર હતા આપણે એ ખાસ શ્રી રામકૃષ્ણ ભક્ત હતા અને અમને રામકૃષ્ણ તરફ ભક્તિ તરફ વાળવાનું એમણે જ કર્યું છે, એ જ અમને માર્ગદર્શકમાં પૂરવા થયા છે. રોજ રામકૃષ્ણ વચનામૃત વાંચીએ રાત્રે 10:30 વાગ્યા પછી બધું પતી ગયા પછી, અને આમ ભાવ વિભોરથી આંખમાં દડદડ આવશું બસ જતા, અમારા રામકૃષ્ણ કથામૃત વાંચતા એટલે બધા ભાવ વિભોર રહેતા. એટલે એમણે કીધું કે આપણે ત્યાં, મેં એમને વાત કરી કે આમ આમ કરવું છે, મને જાણવું છે, તો ચાલો આપણે જઈએ. કે સ્વામીજીને પૂછ્યું એટલે કારના આશ્રમમાં ગયા, સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી એક બહુ નાજુક પ્રશ્ન છે, બહુ પ્રાઇવેટ પ્રશ્ન છે, જરા આપો તમે કદાચ આમ નહીં કહો, અમારા વિદ્યાર્થીનો પ્રશ્ન છે એટલે આમ કર્યું. મેં બધી વાત કરી, મેં કીધું વિવેકાનંદે આંતરવધની કરવાનું કીધું છે. તો એકદમ સાંભળીને ચમક્યા કે તમે રામકૃષ્ણ મિશનમાં આવો છો? નહીં. તમે દીક્ષિત છો? ના. તો પછી તમે આ શબ્દ કેવી રીતે જાણ્યો? કે મને પૂછ્યું. મેં કીધું મને એ જ પૂછો તમને હું આવ્યો છું અહીંયા. એમણે કીધું કે આ સાચી વાત છે, વિવેકાનંદે જે પોતાના સાધકોને શિષ્યોને જે સાધના કીધી છે એમાં આ અંતરવધનીનો પ્રકાર કર્યો છે. કરવાની બહુ જરૂર છે આપણે. એટલે આ રીતે પછી મને ખાતરી થઈ કે અંતરવધની શબ્દ મને તો ખબર નહોતો કે અંતરવધની બંગાળી શબ્દ છે. બંગાળી શબ્દ છે કે આપણો ભારતીય શબ્દ નથી, અને ગુજરાતીમાં તો આવો શબ્દ મેં કંઈ સાંભળ્યો નથી અંતરવધની શબ્દ હોઈ શકે. એમનો જે મતલબ કે ઠાકુરે એમને શબ્દ આપ્યો હશે, આ પદ્ધતિ આપી છે, અને એમણે પછી શિષ્યોને સમજાવ્યો હશે, એમાંથી એ વાત હશે. મને ખાતરી થઈ એ દિવસે અચૂક વિવેકાનંદે જ આપણને માર્ગદર્શન આપ્યું છે. તો આ રીતે આપણને માર્ગદર્શન મળતો હોય છે. એમાં ભક્તિમાં અંતરવધની જેને આપણે પ્રાર્થના કહીએ છીએ, સાચી પ્રાર્થના, ગોખેલી ફિક્સ શબ્દોમાંની પ્રાર્થનાની હું વાત કરતો નથી, કોઈ સ્તોત્રના પઠનની વાત કરતો નથી, પણ હૃદય ખૂબ ભાવથી જ્યારે ભરાઈ જાય છે અને ઉત્સ્ફૂર્ત રીતે તમારા ભાવો શબ્દો દ્વારા પ્રકટ થતા હોય છે એ વખતે પ્રભુ પ્રત્યે ગદગદ ભાવે, એ જે ભાવો હોય છે એ આંતરવધની હોય છે, એ સાચી આંતરવધની છે. એ પ્રકારે આંતરવધની આપણે કરવી જોઈએ. માતાજી એ જ વાત કહે, પ્રાર્થના કરતા કરતા આ રીતે તારા તરફ વળવું એ તો એને બહુ મીઠું લાગે છે, પરંતુ આ ભક્તિ તો એને માટે એક તીવ્ર અને સુખદાયી વસ્તુ બની જાય છે. આ જ્યારે આંતરવધની કરતા હોય છે, ભાવ વિભોર હોય છે, ત્યારે ખૂબ જ સુખમય અવસ્થા, આનંદમય અવસ્થા હોય છે. એવું લાગે કે જીવનની પૂર્ણ કૃતાર્થતા આપણને પ્રાપ્ત થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. બૌદ્ધિક ચેતના તો જાણતી હોય છે કે તું સર્વની સાથે એકરૂપ છે, તેમજ સર્વમાં આવી રહેલો છે. એ આપણી બૌદ્ધિક એક એક કન્સેપ્ટ હોય છે, બટ ઇટ ઇઝ નોટ એ ફેથ. આ કન્સેપ્ટને ફેથમાં રૂપાંતર કરવાની આપણે જરૂર છે, કન્વિક્શનમાં રૂપાંતર કરવાની જરૂર છે, નિષ્ઠામાં રૂપાંતર કરવાની જરૂર છે, ત્યારે જ એ સાધનાઓ ઉપયોગી થઈ શકે છે. પરંતુ તમામ આવરણો અદૃશ્ય થઈ જવા જોઈએ અને સર્વ હૃદયોમાં પ્રકાશ પૂર્ણ બની રહેવું જોઈએ. માતાજી કહે છે કે જ્યારે આવા તમે આંતરવધિના ભાવમાં હો છો, પૂર્ણ સમર્પણના ભાવમાં હો છો, સાચી પ્રાર્થનાના ભાવમાં હો છો, ત્યારે તમામ આવરણો અદૃશ્ય થઈ જવા જોઈએ. તમારા જે મનના જે પૂર્વગ્રહ હોય છે, પ્રાણના પૂર્વગ્રહ હોય છે, એની ટેવો હોય છે, બધું અદૃશ્ય થઈ જવું પડે છે. અદૃશ્ય થઈ જવાની જરૂર છે. ચૈત્ય પુરુષ એ વખતે અગ્રભાગે આવતો હોય છે આપણા. આ બધા તત્વો પર એના પ્રકાશનો પૂર્ણ પ્રભાવ પાડે છે, અને પ્રભાવને કારણે આ બધા તત્વો પ્રાર્થનામાં એકરૂપ થઈ જતા હોય છે, સહભાગી થવા લાગતા હોય છે, આપણા પ્રાર્થનામાં સહભાગી થઈ જતા હોય છે. એ સાચું સમર્પણ થતું હોય છે, અને સર્વ હૃદયોમાં પ્રકાશ પૂર્ણ બની રહેવો જોઈએ. માતાજી કહે છે કે આવી અવસ્થા બધા હૃદયોમાં પ્રભુ થાય એવી હું તને પ્રાર્થના કરું છું. આ સાચો સમર્પણ ભાવ બધાને પ્રાપ્ત થાય એવી માતાજી પ્રાર્થના કરી છે. પરંતુ તમામ આમ, ઓ પ્રભુ, અમે કર્મ કરતા રહીએ અને કર્મમાં રહીએ, છતાં અમને આત્માની પૂર્ણ સ્વસ્થતા આપ, કે જેને લીધે અમને દિવ્ય તાદાત્મ્યની પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને. માતાજી કહે છે કે આ જે મેં વર્ણન કરી એને કહે છે સાચી સ્વસ્થતા. સ્વ એટલે આત્મા, ચૈત્ય પુરુષ, અને સ્થ એટલે એના સાથે એકરૂપ થવું, એના એમાં જઈને વસી જવું. સ્વસ્થ થવું એટલે આત્મ સ્વરૂપ થવું, ચૈત્ય સ્વરૂપ બની જવું. આ મૂળ સ્વસ્થતા છે, અને એ સ્વસ્થતા જો હોય ને તો એનું જે પ્રતિબિંબ મનમાં પડે છે એને કહેવાય છે માનસિક સ્વસ્થતા. એનું જ્યારે પ્રાણમાં પડે છે પ્રતિબિંબ, ત્યારે એને કહેવાય છે પ્રાણિક ભાવનાત્મક સ્વસ્થતા. એનું જ્યારે કર્મમાં શરીરમાં પડે છે ત્યારે કહેવાય એની કર્મમાંની સ્વસ્થતા. આ ત્રણેય પ્રકારની સ્વસ્થતા આપણને મળવી જોઈએ એવો માતાજીનો આગ્રહ છે. માતાજીએ કારણ કહ્યું છે કે આપણામાં રોગો નિર્માણ થાય છે એનું મૂળ કારણ દેર ઇઝ સમ ટ્વિસ્ટ, ક્યાંક વિસંગતિ છે એટલે આરોહ્યા. આ વિસંગતિ એટલે આપણે ચૈત્ય પુરુષ સાથે એકરૂપ નથી, એ જ મૂળ વિસંગતિ છે. ચૈત્ય પુરુષ સાથે એકરૂપ થઈને રહેવું એ જ સંગતિ છે, એ જ આત્મભાવ છે સાચો. આપણો આત્મસ્થ વૃત્તિ છે એ જ આપણી સાચી આત્મસ્થ વૃત્તિ છે. તો અમે કર્મ કરતા કરતા પણ આવી આત્મસ્થ સ્વસ્થ અવસ્થામાં રહીએ, અમને આત્માની પૂર્ણ સ્વસ્થતા આપ, કે જેને લીધે અમને દિવ્ય તાદાત્મ્યની પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને. પૂર્ણ તાદાત્મ્યની પ્રભુ સાથે એક એ વખતે એકરૂપતાનો અનુભવ આવતો હોય છે, સભાનતા નિર્માણ થાય છે, પ્રભુની હાજરી અનુભવતી હોય છે, આપણે હાજરી સાથે એકરૂપ થઈ જતા હોય છે, અને એ વખતે એ સાચાકમાં આપણી આપણા સ્વરૂપના ટોચ પર રહેલી પ્રજ્ઞા શક્તિ નીચે અવતરણ પામવા લાગે છે, નીચે વહેવા માંડે છે, અને આપણને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થવા માંડે છે. એ છે એ અવસ્થા જે છે એને કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. વેદો કહે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. એ વખતે પ્રજ્ઞા સ્વરૂપ બ્રહ્મ તત્વ અસીમ ચેતના આપણા શરીરમાં પૂર્ણ રૂપે ખીલી ઉઠી હોય છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો આ પ્રાર્થનાનું રહસ્ય છે. સાધના કેવી કરવી એનું બહુ વાસ્તવિક માર્ગદર્શન આ પ્રાર્થના દ્વારા મળે છે. અહીં આપણે આજ ગ્રંથીએ.